આપણે કેવળ મરવા માટે નથી જન્મા, બરાબર યાદ રાખો, કેવળ આપણે મરવા માટે નથી જન્મા, કંઈક કરીને મરવા માટે જન્મા છીએ, કંઈક કરીને મરવું છે, એમને મરી નથી જવું, આટલી ખુમારી આપણા હૃદયની અંદર હોવી જોઈએ. બાકી જન્મીન તો મરી પશુ પક્ષી બધાય જાય છે, બુદ્ધ બુદાયો તોય સુન મસ્કાયો જંતુ શું, પાણીમાં લાખો પરપોટા થાન ફૂટી જાય, લાખો મચ્છરો જન્મીન મરી જાય, એ કેવળ મરવા માટે જન્મા કહેવાય, એ પરપોટા કેવળ ફૂટવા માટે જન્મા કહેવાય, પણ આપણે કેવળ મરવા માટે નથી જન્મા, કંઈક કરીને મરવા માટે જન્મા છીએ, કંઈક કરીને મરવું છે. આપણે ગયા પછી પણ પાછળને દુનિયા યાદ કરે, બાકી ફલાણાનું જીવન હતું એ ગયા, એની ખોટ હજુ અમને નથી પુરાણી, હજુ નથી પુરાણી. અમુકનું જીવન એવું હોય એ ગયા પછી એની ખોટ ન પુરાય, અને અમુકનું જીવન એવું હોય હવ પ્રાર્થના કરતા જલ્દી જાય તો સારું. એમ એક આવે દુઃખ ઉપજે ને એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયો એનો વિસરે ને એક પાહે નો પોહાય, આણંદો કહે પરમાનંદા એ તો માણહે માણહે ફેર, એક લાખો દેતા નવ મળે ને એક ત્રાંબી આનાથી, એક લાખો દેતા ન મળે ને એક ત્રાંબી આનાથી. જીવન એવું હોવું જોઈએ, પાંચ વ્યક્તિના મનમાં એમ થાય આપણે જીવું તો આના જેવું જીવવું છે, આપણને જોયેલ લોકોના હૃદયમાં આનંદ થાય એવું જીવન હોવું, એનું જીવન છે. આપણે કંઈ કરવા માટે જન્મા છીએ, કેવળ મરવા માટે નથી જન્મા. આયે હૈ તો કુછ કરકે જાયેંગે હમ, બસ જીવનને એવું ઘડો એવું ઘડો, ખુદને ખુદની મોજ હોય, ખુદને ખુદની મોજ હોય. આપણે ભારત દેશનું રતન છીએ, ભારત દેશના રતન છીએ, ભારતના યુવાનની અંદર ન વ્યસન હોવું જોઈએ ન ફેલ હોવા જોઈએ. યુવાનોની અંદર વ્યસન જ્યારે જોઈને ત્યારે હૃદયમાં બહુ દુઃખ થાય, એમાં બાળકોમાં જ્યારે જોઈને ત્યારે તો એમ થાય આહા આ બાળકની શું દશા થશે, આ બાળકની તો બરાબર છે પણ આ દેશની શું દશા આ બાળકો કરશે. આઠ આઠ વર્ષના બાળકના મોઢામાં ગુટકા હોય, સભાની અંદર બેઠેલા યુવાનોને વડીલોને અનુરોધ કરીએ છીએ, જરાક બહાર નીકળજો, વ્યસન માંથી બાળકોને મુક્ત કરજો, ખુદ પણ મુક્ત થાજો. એક વાત બહુ સ્પષ્ટ સમજો, મુકાયેલો જ મુકાવી શકે, સમજાય, મુકાવેલો જ મુકાવી શકે, ખુદ પોતે બંધ હોય કદી બીજાને મુક્ત ન કરી શકે, પોતે મુક્ત બને એ જ બીજાને મુક્ત કરી શકે. સદગુરુ વરીય ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે જેને જગત ખોટું થયું હોય એ બીજાને ખોટું કરાવી શકે, એમ નિર્વેશની વડીલ હશે તો જ એના બાળકો નિર્વેશની બનશે. જેના બાળકોની અંદર વ્યસન ઘૂસ્યું છે એ માત પિતાને ધિકાર છે, કારણ કે માત પિતા એના બાળકો પર દેખરેખ નથી રાખી, પોતાના ખુદના જીવન ઉપર દેખરેખ નથી રાખી. જે ખુદનું સારું ન કરી શકે બીજાનું શું સારું કરવાના, કહો. ખુદ વ્યસનમાં ડૂબેલી વ્યક્તિ હોય, ખુદનું જે બગાડતો હોય, ખુદના પગ ઉપર ઘાનો પ્રહાર કરનારો બીજાનું શું રક્ષણ કરી શકવાના, કહો. પોતાના આત્માના શ્રેય ઉપર ઘા કરનારો બીજાનું શું રૂડું કરી શકશે, શું રૂડું કરી શકશે. આ કથાને શ્રવણ કર્યા પછી કોઈની અંદર કોઈ કુટેવો હોય તો મૂકી દેજો, આજથી ન જોઈએ સીડી બીડી, ન જોઈએ સિગારેટ, ન જોઈએ ગુટકા, ન જોઈએ તમાકુ. ધિકાર હે વો યુવાપન કો, જો ભૂલ ગયે અપને રાહ કો, ભૂલ ગઈ અપની ખુમારી કી કોન દેશ કે હમ બાલ બને હે, કયા દેશનો બાળક છું, કયા દેશમાં મેં જન્મ ધારણ કર્યો છે. જે દેશમાં સત્યતા માથે માથા વઢાણા છે પણ સત્યતાને મૂકી નથી, જે દેશના યુવાનોએ નીતિને માટે પોતાના માથા આપ્યા છે કુટેવોમાંથી બહાર નીકળવા માટે અને બીજાને કાઢવા માટે પોતાની જિંદગીઓને યાહોમ કરી છે, દેશના આપણે બાળક છીએ, એ દેશમાં જન્માશે. ભગવાનના ભક્તિની અંદર વ્યસન ન હોવું જોઈએ, કુટેવ ન હોવું જોઈએ. કથાને સાંભળ્યા પછી મૂકી દેજો. અત્યાર સુધી જે કર્યું તે આજથી બંધ. બસ તમે કલ્પના તો કરો, ભગવાનનો મહિમા જ્યારે સમજાય છે, હૃદયની અંદર જ્યારે હું કોણ છું એની ખુમારી ચડે છે, ત્યારે સંસાર આખાને છોડવો કઠણ ન પડે તે એક બીડીનું ઠૂઠું છોડવામાં શું મોટી વાત છે. કહો, ખુમારી જો ચડી જાય તો બધું છૂટી જાય. ખુમારી ચડીવી જોઈએ, હું કોણ છું, કયા દેશનો બાળક છું, મારા ઈષ્ટદેવ કોણ છે, હું કોનો ઉપાસક છું, મારું જીવન કેવું હોવું છે. ખેર વધારે હવે નથી કહેતો, પણ સમજો કઈ. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, કરદમ મહર્ષિ મનમાં વિચાર કર્યો કે ઘેરે રહીશ તો રખે ને સંસાર મને બંધન કરશે. આમ નિર્ધાર કરીને સંસારને છોડીને વનમાં ગયા છે. વર્ષો સુધી સાધના કરીને દેહનો ત્યાગ કર્યો છે. આ બાજુ ધીમે ધીમે કરતા ભગવાન કપિલ નારાયણ મોટા થયા છે. એક વાર બિંદુ સરોવરના કિનારે માતા દેવહૂતિ એક પ્રશ્ન કર્યો છે, હે કૃપાળુ, આ દેહ ગેહની અંદર મને અતિશય પ્રીતિ છે, આ ઘર મારું છે, આ સંસારિક પદાર્થ મારા છે, એ બધી બુદ્ધિના કરનારા તમે છો, માટે મારો એ દુરાગ્રહ તૂટી જાય, એક તમારામાં પ્રીતિ બંધાય એવી મારા પર કૃપા દ્રષ્ટિ કરો. અદભુત પ્રશ્ન કર્યો છે, જેનો ઉત્તર કપિલ નારાયણ આપે છે અને કપિલ ગીતા કહેવામાં આવે છે. આ દેશમાં ત્રણ અજોડ ગીતાનું પ્રદાન થયું છે. એક અત્યારે જેની કથા ચાલી રહી છે તે શ્રીમદ ભાગવતની અંદર આવતી કપિલ ગીતા, બીજી મહાભારતની અંદર આવતી ભગવદ્ ગીતા અને ત્રીજી શ્રીમદ સત્સંગ જીવનની અંદર આવતી હરિગીતા. ત્રણેયની અંદર ભગવાને ખુદે જ્ઞાન આપ્યું છે. શ્રીમદ ભાગવતની અંદર કપિલ ભગવાને દેવહૂતિને જ્ઞાન આપ્યું છે. શ્રીમદ સત્સંગ જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણ બાલપ્રભુ ઘનશ્યામે માતા ભક્તિદેવીને જ્ઞાન આપ્યું છે. મહાભારતની અંદર દ્વારકાધીશે પાર્થ અર્જુનને જ્ઞાન આપ્યું. અજોડ ત્રણે ગીતાઓ છે. આ ગીતાઓ જેના હૃદયની અંદર ઉતરી જાય છે એનું જન્મવી સફળ થાય છે, એનું મરવું પણ સફળ થાય છે, એનું જ મરણ સફળ છે. મૃત્યુ સમયે આનંદમાં આવી જઈને દેહ થકી વિરક્ત થતો હોય. જબ તુમ જગ મે આયો, જગ હસે તુમ રોઈ, અબ તુમ કરને એસી કરો, તુમ હસે ઔર જગ રોઈ. એવું જેનું જીવન બને, દેહને મુક્ત હોય, બસ આનંદથી દેહમાંથી વિરક્ત થતા હોય, આપણા ગુણને યાદ કરીને દુનિયા રડતી હોય. કાળની કઈ હેસિયત છે ભગવાનના ભક્તની સામે દ્રષ્ટિ કરી શકે, કઈ હેસિયત છે. મોતને જેણે સુધાર્યો અને સર્વસ્વ સુધાર્યું, સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી કે જેણે પોતાનું શ્રેય સુધાર્યું, આત્મશ્રેય સુધાર્યું, એણે તમામ કાર્ય સુધાર્યા છે, બાકી કરોડો કામ સુધાર્યા, પણ આત્મશ્રેય જેને બગાડી નાખ્યો બધું જ બગાડ્યું છે. જેણે મોત સુધાર્યું બધું જ સુધાર્યું, જેણે મોત બગાડ્યું બધું જ બગડી ગયું. માનવ કે યદિ કોઈ જો આખર પરીક્ષા હોત વોહી હૈ મોત. મૃત્યુ માણસની છેલ્લી પરીક્ષા છે. મૃત્યુ રૂપી પરીક્ષામાં જે પાસ થઈ ગયો એ જીવન જીતી ગયો, અને મૃત્યુ રૂપી પરીક્ષામાં જે નિષ્ફળ ગયો એ જિંદગી હારી ગયો. સમર્થ સ્વામી રામતીર્થ પરમહંસે અદભુત સૂત્ર આપ્યું, જબસે મેને સુના હૈ કે જિંદગી કા નામ મોત હૈ, તબસે વે કાતિલ કો મેં ઢૂંઢતા ફિરતા હું. જબસે મેને સુના હૈ કે જિંદગી કા નામ મોત હૈ. એનમ જીવન છે, હસતા હસતા દેહને મૂકી શકે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, કપિલ નારાયણ હવે માતા દેવહૂતિને જ્ઞાન આપવા માટે તૈયાર થયા છે. માતા દેવહૂતિને કીધું છે, હે માં સાંભળ, આ સંસારનું તમામ જે સુખ છે ને ધાધર જેવું છે, કાદવ્યા બોર જેવું છે. આ જ્યારે જ્યારે કથા આવે ત્યારે મારા મનમાં એક સંકલ્પ ઉઠતો, મેં કીધું આ ધાધરની ઉપમા કેમ આપીએ છીએ. પછી એક જણાને ભારે ધાધર થી લે, મેં પૂછ્યું, મેં કીધું બીજી એકે ઉપમાની ના ધાધરની ઉપમા શું કામ આપી સંસારના સુખને. મને કે સ્વામી સાચી આપી છે. મેં કીધું કેમ, તો કે જેને ધાધર થાય ને ખજવાળે ને ત્યારે બહુ આનંદ આવે કે, અને ખજવાળ તો બંધ થાય ને પછી જે બળતરાવ પડે રહેવાય ને એટલી બળતરાવ પડે. એમ સંસારી સુખ માત્ર એને જ્યારે જીવાત્મા પ્રાપ્ત કરે ત્યારે થોડી આનંદની અનુભૂતિ કરે છે, પણ પાછળથી પરિણામ જ્યારે આવે ત્યારે દુઃખ સિવાય બીજું કશું જ હોતું નથી. માટે સાંસારિક સુખને ધાધરની ઉપમા આપી છે, કાદવ્ય બોરની ઉપમા આપી, બગામણા બોર એનો તમને અનુભવ હશે, જોવામાં પાકા ટેરા જેવા લાગે, અજાણ તો તોડીને બિચારો તરત મોઢામ નાખે, મોઢામ નાખીને પછી ખબર પડે એવા કડવા ઝેર જેવા હોય. એમ સાંસારિક સુખ ઉપલક સારા દેખાય છે, પણ અનુભવ જ્યારે કરે છે ત્યારે એમાં કડવા સિવાય દુઃખ સિવાય બીજું કશું જ નથી હોતું. સ્વામી વાતોમાં કહે, કોઈ મોટા એવી કલમ લખી નથી કે સંસારમાં સુખ છે, સંસારમાં સુખનો લેશ નથી, જેટલા ભગવાન ભજાય બસ એટલું સુખ થાય છે. એમાં સંસારનું સુખ તમામ કાદવ્ય બોર જેવું છે. દેવહૂતિ પ્રશ્ન કર્યો છે, હે નાથ, એ અસાર સુખમાંથી બહાર નીકળી અને શાશ્વત સુખના ભોગતા કેમ થવાય, આપ મને એ સમજાવો. ભગવાન કપિલ નારાયણ બોલ્યા છે, હે નિર્દોષ માતા, તમારા મનની વૃત્તિ મારા સ્વરૂપમાં જો રાખવામાં આવે તો સુખ અને દુઃખ બંને તુલ્ય બની જાય છે, અને સુખ અને દુઃખ બંને જ્યારે તુલ્ય બને છે ત્યારે જીવાત્મા કૃતાર્થ થાય છે. બરાબર સમજો, સુખમાંય જીવાત્મા કૃતાર્થ નથી, દુઃખમાંય કૃતાર્થ નથી. જ્યાં સુધી સુખનો અનુભવ થાય છે, જ્યાં સુધી દુઃખનો અનુભવ થાય છે, ત્યાં સુધી જીવાત્મા કૃતાર્થ નથી. સુખથી બહાર નીકળે, દુઃખથી પણ બહાર નીકળે, રાગથી બહાર નીકળે, દ્વેષથી બહાર નીકળે, ઈર્ષાથી બહાર નીકળે, અને ભક્તિમાં મન જ્યારે પરોવે છે ત્યારે જીવાત્મા કૃતાર્થ થાય છે. જગતના સુખથી જે સુખી બને છે એક દાડો દુખી બનશે, જરૂર એને દુઃખ થશે. પુત્રની પ્રાપ્તિથી અતિ જેને આનંદ થયો હશે, દેવ યોગે એનો નાશ થશે ત્યારે દુઃખ થશે. ધનાદિક પદાર્થની પ્રાપ્તિ થઈ હશે, દેવ યોગે નાશ થશે તો દુઃખ થશે. જ્યાં સુખની અનુભૂતિ થશે ત્યાંથી દુઃખની અનુભૂતિ જરૂર થવાની છે, જરૂર થવાની છે. સુખ અને દુઃખ બંને માંથી બહાર નીકળે, રાગ અને દ્વેષ બંને માંથી બહાર નીકળે. જેને પદાર્થમાં રાગ હશે, આસક્તિ હશે, એમાંથી બહાર નીકળશે તો એને દ્વેષ પ્રગટશે, પણ બંને માંથી બહાર નીકળે એ કૃતાર્થ બનશે. અદ્ભુત વાત બતાય, હે નિર્દોષ માતા, અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમાં. હે નિર્દોષ માતા, જગતના સુખ દુઃખ પણ આપે છે, જગતના પદાર્થ સુખ પણ આપે છે, પણ જગતનું સુખે ખોટું છે, જગતનું દુઃખે ખોટું છે. અદ્ભુત વાત બતાવી. આપણે એક વાત તો બોલીએ છીએ, આ જગતનું સુખ કાયમ ક્યાં રહેવાનું છે, પણ એક નવો પોઈન્ટ આપ્યો, જગતની અંદર પ્રાપ્ત થતું સુખે ખોટું છે અને જગતમાંથી પ્રાપ્ત થતું દુઃખે ખોટું છે. જેમ સુખ નિત્ય નથી રહેતું તેમ દુઃખ પણ નિત્ય રહેતું નથી, બંને અનિત્ય છે. પણ હે માં, સુખ અને દુઃખ બંને દ્વંદ્વથી જે હર્ષ શોકને નથી પામતો અને કેવળ મારું જ ભજન કરે છે એવો જે જીવાત્મા છે એ બંધન થકી મુક્ત થાય છે અને મને જ પામે છે. એને માથે પછી જન્મ મરણ રહેતા નથી. હે માં સાંભળો, મન જીવાત્માને બદ્ધ કરે છે, મન જીવાત્માને મુક્ત કરે છે. મન જો પરમાત્મામાં લાગી જાય તો જીવાત્મા મુક્ત થાય છે, મન જો વિષયમાં લાગી જાય તો જીવાત્મા બદ્ધ બને છે. બધાને મુક્તિનું કારણ કોઈ જો હોય તો મન જ છે. માં એક બીજી વાત તમને કહું, વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની અનુભૂતિ થાય છે એ તમામ સુખ નાશવંત છે. એક એક વાત બહુ અદભુત કપિલ ગીતાની અંદર બતાવી છે. વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે સુખની ઉત્પત્તિ થાય એમાં એ તમામ સુખ નાશવંત છે. દાખલા તરીકે આંખી ઇન્દ્રિય છે, ટીવી એ વિષય છે, બંનેના સંયોગમાંથી સુખની અનુભૂતિ થશે, સમજાય, એ બંનેમાંથી સુખની અનુભૂતિ થશે. થોડી વાર મનોરંજન રૂપી સુખની અનુભૂતિ થશે, પરંતુ એ દ્રશ્ય જોયા પછી મન વિકારવાન બનશે અને એનું જે પરિણામ આવશે દુઃખ રૂપ હશે. સમજાય છે? વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી જે કોઈ સુખની પ્રાપ્તિ થાય એ દુઃખ વિનાનું કદી ન હોઈ શકે. આજ તો ટીવીનો નિષેધ કર્યા જેવું રહ્યું નથી, કરીએ તો તમને હાય ન પડે, કારણ કે એને તમે સુખનું સાધન માન્યું છે. પણ ભક્તજનો એટલું યાદ રાખજો, એમાં સુખ નથી, નથી, નથી. જે ટીવીના માધ્યમથી આજ મર્યાદાઓ તૂટી રહી છે, એ જ ટીવીમાંથી એક દાડે એવું ખતરનાક પરિણામ જન્મશે જે તમારા સુખ માત્રને લૂંટી લેશે. પહેલા તો શહેરમાં બે કે ત્રણ ટીવી હતા, પણ ટોકી જોયેલો ટીવી, હવે તો ઘેરે ઘેર ટોકી જ થઈ ગયો. ખતરનાક પરિણામ આવી રહ્યું છે ટીવીને કારણે. તમે કલ્પના તો કરો, આ બધા સૌરાષ્ટ્રવાસી બેઠા છે, એક દાડો આપણી કેટલી અદભુત મર્યાદાઓ હતી. નવોઢા નારી પરણીને આવી હોય, પોતાની જેઠાણી હોય યા તો પોતાનું સાસુ હોય, એને દેખતા પોતાના પતિની સામે બોલે નહીં, લાજ કાઢે, આટલી અદભુત મર્યાદાઓ. પછી એને આપણો જૂનો જમાનો સમજીએ છીએ, તકલીફ ત્યાં છે એમ. પશ્ચિમમાંથી આપણે નવો જમાનો લઈ આવ્યા, બધું લાવ્યા છીએ, પણ થોડું થોડું બાકી છે. કેટલું બાકી છે ખબર? 70 વર્ષે જેમ વરરાજાને ઘરમાંથી વળાવે એમ ઘરમાંથી વળાવીને વૃદ્ધાશ્રમ મૂકવા જવાનો હજી આપણે આમ વારસો બાકી છે. હાલ્યો આવે ધીમે ધીમે કરતા. બધું લીધું તો થોડુંક શું કામ મૂકી દેવું એમ, બધું પશ્ચિમમાંથી ખેંચી આવ્યા. નિર્લજ પણ જો આપણામાં આવ્યું હોય તો પશ્ચિમ દેશની સંસ્કૃતિનું પરિણામ છે. માતૃભક્તિ અને પિતૃભક્તિ ખતમ થશે તો પણ પશ્ચિમને કારણે થશે, એક દાડો ખતમ થઈ જશે. આજે વૃદ્ધાશ્રમો ખોલાવા લાગ્યા છે. આ કદાચ આ બેઠેલા વડીલોને હજી નહીં વાંધો આવે, પણ યુવાનો માટે તો જરૂર વૃદ્ધાશ્રમ તૈયાર થઈ જ બેઠા છે. એમાં દાન આપજો, એ તમારે જ કામ લાગશે. સમજાય છે? તમારા બંધાવેલા ઘરની અંદર તમે નહીં રહી શકો, એ વૃદ્ધાશ્રમ તમને હાચવશે. શું દેશની સ્થિતિ! લાજ માત્ર મરી પર વારી છે. ટીવીની આગળ એક બાજુ પિતા બેઠા હોય, એક બાજુ દીકરી બેઠી હોય, એક બાજુ માં બેઠી હોય, એક બાજુ દીકરો બેઠો હોય, એક બાજુ પુત્ર વધુ બેઠા હોય, પણ ટીવીની અંદર આવતા વિભસ્ત ચિત્રોને દેખતા હોય, ક્યાંથી મર્યાદા રહે? કોઈ ક્યાંથી રહે? નહીં તમે કલ્પના તો કરો, ભારત વર્ષની આર્ય નારી જેની કુખે ભગવાને અવતારોને ધારણ કર્યા, જેની કુખે મહાન સંતોએ જન્મોને ધારણ કર્યા, જેની કુખ થકી દેશના મહાન ભક્તો પ્રગટ થયા, દેશભક્તોએ જન્મને ધારણ કર્યા, એ ભારત દેશની આર્ય નારી નર્તકીની માફક નાચતી હોય કે નાચતી હોય? કલ્પના કરો, ભારત દેશની આર્ય નારીને કોને નચાવી? એક ટીવીએ નચાવી છે, ટીવીએ નચાવી. આજ લગ્ન થતા હોય, લગ્નની અંદર યુવાન નર નારીઓ નાચતા હોય, ધિકાર છે, ધિકાર છે આપણને. ભારત દેશની આર્ય નારી નાચે કોણ? તમે કલ્પના કરો, નર્તકી નાચે, વેશ્યાઓ નાચે, ભારત દેશની આર્ય નારી કદી નાચે નહીં. કેટલા આપણે નીચે ઉતરતા ઉતરતા કેટલા તળિયે જતા રહ્યા આપણને ખબર નથી. આપણા મનમાં એમ થાય છે આપણે મહાન બનતા જઈ રહ્યા છીએ, આપણે હોશિયાર બનતા જઈ રહ્યા છીએ, આપણે બુદ્ધિવાન બનતા જઈ રહ્યા છીએ, પણ હરગી જ નહીં, આપણે પત્તનને માર્ગે જઈ રહ્યા છીએ. યાદ રાખજો, પત્તનને માર્ગે જઈ રહ્યા છીએ. લગ્નમાં હતું ત્યાંથી આગળ વધ્યું. હવે તમારી કથા પારણ હોય ને, કથા પારણમાં નાચવા માંડ્યા. એક ગામમાં મારી કથા હતી, આમ પોથી યાત્રા નીકળી, થોડી વાર ચાલી, મારી દ્રષ્ટિ આગળ ગઈ તો યુવાન અને યુવતીઓ સાથે નાચતા હતા. અને તુરંત એક યુવાનને બોલાવ્યા અને કહી દીધું, યજમાનને કહી દો, મુખ્ય હરિભક્તોને કહી દો, કાં તો નાચવાનું બંધ થાય અને તો અમારી ગાડી બોલાવો, અમારે કથા નથી વાંચવી. આ દેશની આ સંસ્કૃતિ, આપણા મહાપુરુષે આવી ઈચ્છા રાખી છે. સભાની અંદર બેઠેલા તમામને અમારો અનુરોધ છે, આ સુધી ભૂલ કરી હોય એ માફ છે, પરંતુ આજ પછી કોઈ યુવાન યુવતી કદી પણ નાચે નહીં, નાચે નહીં. હા, આ દેશની અંદર ગરબા લેવાતા હતા, રાસો લેવાતા હતા, ના નથી પડે તો પરમાત્માને આગળ પ્રેમ મગ્ન બનીને પાગલ બની અને પરમાત્માને રીઝવવા માટે એ ગરબા બોલાતા હતા, એમાં દેહનો અધ્યાસ નહોતો. આજ પરમાત્માની અંદર પ્રેમ લાગવાથી આ નાચગાન નથી થતા, બહુ સ્પષ્ટ કહું છું. આજ પરમાત્મામાં પ્રેમ લાગવાથી નાચગાન નથી થતું, કામમાં પ્રીતિ વધવાથી નાચગાન થઈ રહ્યા છે. ભલા થઈને આવો અધર્મ કોઈ કદી કરશો, અધર્મના માર્ગ થકી પાછા વળજો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ઇન્દ્રિયોને વિષયના માધ્યમથી જેટલા જેટલા સુખ પ્રગટે છે એ તમામ દુઃખ વિનાના હોય ન શકે, તમામ દુઃખથી સભર જ હોય. ભગવાનના ભક્તો એમાંથી પાછા વળે. એ પરીક્ષિત, જેમ જેમ સાધુ પુરુષનો સમાગમ કરે છે, આજ કપિલ નારાયણ માતા દેવહૂતિને સમજાવે છે, હેમા નિરંતરમાં સાધુ પુરુષના સેવનથી જીવાત્માની મુક્તિ થાય છે, દેહ ગેહમાંથી પ્રીતિ તૂટે છે. કારણ તો કે સતામ પ્રસંગાન મમ વિરિય સંવિદો ભવંતિ ઉત્કર્ણ રસાયના કથા. મારા સાધુ પુરુષોની પાસે, સત્પુરુષોની પાસે જવાથી એના મુખ થકી વહેતી પરમાત્માના ચરિત્રથી સભર કથાનું રસપાન કરાવવામાં આવે છે. જે મુમુક્ષને પ્રિય લાગે છે, જેનું શ્રવણ કરવા માત્રથી મુમુક્ષના વિકારો નષ્ટ થાય છે. માતા દેહુતે એક પ્રશ્ન ઉઠાવ્યો, હે માલિક, આપ એમ કહો છો સાધુ પુરુષના પ્રસંગ થકી સાંસારિક આસક્તિ તૂટે છે, ભગવાનમાં પ્રીત વધે છે, પણ મારી દ્રષ્ટિમાં કોઈ સાધુ મને દેખાતા જ નથી, મને કોઈ સાધુ જ નથી લાગતા. હું જ્યાં જ્યાં દ્રષ્ટિ કરું છું ત્યાં ત્યાં મને અસાધુની પ્રતીતિ થાય છે. હું એમ માનું છું કે આ બ્રહ્માંડમાં કોઈ સંત છે જ નહીં. ભગવાન કપિલ નારાયણનું મુખ સાંભળું થઈ ગયું છે. કપિલ નારાયણ બોલ્યા, માં તું શું બોલે છે? તારાથી એમ કેમ કહી શકાય કે પૃથ્વી પર સાધુ પુરુષ છે જ નહીં, કોઈ સાચા સંત છે જ નહીં. માં સાંભળી લે, આ પૃથ્વી કદી પણ સંત પુરુષથી વિહોણી ન હોય, આ પૃથ્વી કદી વાંજળી ન હોય. આ પૃથ્વી પર જરૂર ભગવાનના સાચા સંતો વિચરણ કરતા હોય છે, જે વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના 19મા વચનામૃતમાં લખી કે જીવાત્માને જ્યારે જ્યારે મનુષ્ય દેહની પ્રાપ્તિ થાય છે ત્યારે ત્યારે કાં તો ભગવાન અને કાં તો ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય છે. એની જ્યારે મોમુક્ષની ઓળખાણ થઈ જાય છે ત્યારે મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ છે. કપિલ નારાયણ બોલ્યા છે, માં તું જો એમ કહેતી હો કે મારી દ્રષ્ટિમાં કોઈ સાચા સાધુ છે જ નહીં તો સમાગમ કોનો કરું? તો સાંભળી લે માં, તને સાધુ જ નથી દેખાતા તો તારે જીવનની કચાશ નહીં ટળે, અને નહીં ટળે તારું કલ્યાણ પણ નહીં થાય. દેહમાંથી તને પ્રીતિ નહીં તૂટે. અને આટલા શબ્દ સાંભળતા માતા દેવહૂતિ થોડા ઢીલા પડ્યા છે, બે હાથ ચડ્યા, પ્રભુ મને માફ કરો. આજ સુધી મારા હૃદયમાં એક અહમ ભાવ હતો, મારા મનમાં એમ હતું કે યોગીઓ જેને માટે સાધના કરે છે, તપસ્વીઓ જેને માટે તપ કરે છે, મુનિઓ વર્ષો સુધી જેને માટે મૌન ગ્રહણ કરે છે, એવા જે પરમાત્માએ મારી ઘેરે પુત્ર બનીને આવ્યા માટે મારે કોઈની જરૂર નથી દુનિયામાં. આમ હું માનતી હતી, એવું માનતી હતી કે મારે સાધુ પુરુષની કોઈ જરૂર નથી, સાધુ જ એનું સેવન કરે, એ ખુદ પરમાત્મા મારે આંગણે આવ્યા માટે હવે મારે સાધુની શું જરૂર? માટે મેં સાધુને ગોતવા માટે કદી પ્રયાસ કર્યો નથી. મને માફ કરો, મને સાધુ પુરુષના લક્ષણ કહો. કપિલ નારાયણ બોલ્યા છે, માં સાંભળ મારા સાધુના લક્ષણ કહો, જીત કામો જીત ક્રોધો જીત લોભાશ્ચ નિસ્પૃહા અહંતાચ મમતાહીના સ્વધર્મ દ્રઢ વર્તના. જેણે કામ જીત્યો છે, ક્રોધ જીત્યો છે, જેણે લોભ જીત્યો છે, નિસ્પૃહી છે, દેહમાં પ્રીતિ નથી, દેહના સંબંધીમાં પ્રીતિ નથી, પોતાના ધર્મની અંદર અચળ રીતે જે વર્તે છે. ત્યક્તવા ગ્રામ્ય કથા વાર્તા સતશાસ્ત્ર વ્યસનસ તથા, જેણે ગ્રામ્ય કથા વાર્તાનો ત્યાગ કર્યો છે, સતશાસ્ત્ર વાંચવા અને સાંભળવા આમનું જેમને વ્યસન પડી ગયું છે, જેવી પ્રાણી માત્ર વિશે જેને દયા રહેલી છે, નિર્દ્વંદ્વા જગતના કોઈ પણ સુખ દુઃખ થી જેને હર્ષ શોક થતો નથી, માન અપમાનથી જેને હર્ષ શોક થતો નથી, એને આપ સંત માનો હે માં. ધૈર્યશાલીના ગમે તેવા દેશકાળની અંદર પોતાની ધીરજતાનો ત્યાગ ન કરે એને આપ સંત માનો. માતા દેવહૂતિને અતિ આનંદ થયો છે. આથી કપિલ નારાયણે કહ્યું, માં જગત ખોટું છે, એમાં જેટલા જેટલા પ્રીત બાંધે એ બધાએ પસ્તાય છે. બોલતા અદ્ભુત જે જ્ઞાન આપ્યું છે, જેને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કહેવામાં આવે છે,